अरबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो अरिहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुर्वे नमः महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 19 ડિસેમ્બર 2010. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 559નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત માત્ર સંશય નથી. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આત્મ પરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. આત્મ પરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. પ્રારંભનો વિચાર આપણે કર્યો હતો, જીવની મૂળભૂત ભૂલ, બીજભૂત ભૂલ, અનાદિની ભૂલ હોય તો એક જ છે, અને એ છે આત્મ સ્વરૂપનો નિર્ણય જીવે કર્યો નથી. કર્યો હોય તો યથાર્થ થયો નથી, અને હજુ પણ એની એ ભૂલ પરંપરાથી ચાલી આવેલી છે. અનંત પરિભ્રમણનું મૂળ આ ભૂલ છે. આ ભૂલ જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી, જીવનું પરિભ્રમણ ટળે નહીં, જીવના અનંત જન્મ મરણ ટળે નહીં, જીવના અનંત દુઃખો ટળે નહીં. અને સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ નથી. એટલે આત્મ સ્વરૂપનો નિર્ણય, આત્મજ્ઞાન થવું, એ વિના એના કોઈ ક્લેશ, સંકલેશ કે દુઃખની પરંપરા એનો અંત આવે એમ નથી, કોઈ ઉપાય જ નથી. ઉપાય શબ્દ બહુ મહત્વનો છે. જે રોગ છે, જે વ્યાધિ છે, જે તકલીફ છે, જે આપત્તિ છે, એને સર્વથા દૂર કરે એ ઉપાય. એટલે સર્વ ક્લેશ અને સર્વ દુઃખ જીવને અનેક પ્રકારના ક્લેશ સંકલેશના પરિણામો છે અને અનંત પ્રકારના દુઃખો છે. એનાથી એને મુક્ત થવું હોય, દુઃખથી મુક્ત થવા માટેનો ઉપાય આત્મજ્ઞાન સિવાય કોઈ બીજો નથી. એકમાત્ર આત્મજ્ઞાન છે, અને આત્મજ્ઞાન આત્મ સ્વરૂપના નિર્ણય વિના સંભવી શકે નહીં. યથાર્થ નિર્ણય થાય તો જ આત્મજ્ઞાન છે. અને એ માટેના ઉપાયમાં સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. આત્મજ્ઞાન થવા માટે લાખ પ્રયત્ન કરે, કર વિચાર તો પામ, અને વિચાર તો પોતાએ જ કરવાનો છે. હજુ જ્યાં સુધી જીવમાં એ ભ્રમણા છે કે કોઈક વિચાર કરે અને મને જ્ઞાન થાય, પછી મને જ્ઞાન આપી દે, આવું ક્યારેય કદાપી બનવું સંભવિત નથી. બહુ સ્પષ્ટ કૃપાળુદેવના બોધનો આખો રહસ્ય બોધ છે, ખૂબ સંક્ષેપમાં છે પરંતુ ગૂઢ છતાં સરળ છે. એક એક વાક્ય વાંચતા જઈએ, એનો વાચ્યાર્થ સમજીએ, આશય સમજીએ, અર્થ ગંભીર્ય એનું સમજવું જોઈએ. આ ગંભીર્ય ઘણું છે. એમાં કહે છે, સદ વિચાર વિના આત્મજ્ઞાન ન થાય. જુદા જુદા દ્રવ્યનું યોગના ઘણા ઘણા બધા, આમ પ્રકૃતિ જાય ત્યારે થાય ને, આમ થાય ત્યારે થાય ને, આની આ થાય, જે કહેવું હોય કહેતો, અને જેટલી વ્યાખ્યા બાંધવી હોય એટલી બાંધ. સાદો સીધો જો એની સરળ ઉપાય હોય તો એ છે કે સદ વિચાર વિના ન થાય. અને સદ વિચાર એ સત્પુરુષના વચન વિના, એના યથાર્થના ગ્રહણ વિના કદાપી ઉદ્ભવે નહીં. જે બાકીના વિચાર છે એ વિચારોના વમળ છે, વિચારોના વલય છે, સદવિચાર નથી. કે જેમાંથી સત ઉત્પન્ન થાય, જેમાંથી જીવને સત્યનો પ્રકાશ થાય, જેમાંથી જીવના અંતરમાંથી સત્યનો આવિર્ભાવ થાય, એ વિચાર કે જે અંતર પરિણામ ઉપજાવે, સતસાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય. સતસાધન વિચાર છે, વિચાર યોગ છે, એ સત્સાધન છે. અને એ સત્સાધન એટલે સતને પ્રગટાવે એવું સાધન. તો એ જે છે સદવિચાર, એના વિના આત્મજ્ઞાન થાય નહીં. તો આ સદવિચાર જીવને કેમ નથી થતો, એનું એક કારણ અસત્સંગ પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. જ્ઞાની પુરુષ કહે છે કે અસત્પ્રસંગ એને જેનો જેનો પનારો પડ્યો છે, જેના સંગ અને સંયોગોની અંદર એ વસી રહ્યો છે, એમાં સત્પુરુષને ક્યાંય સ્થાન નથી, સત્પુરુષના વિચારને ક્યાંય સ્થાન નથી, સદબોધને ક્યાંય સ્થાન નથી. એના જીવન આખાની અપ્રવૃત્તિ અસદ વિચાર, અસત્સંગ અને અસત્પ્રસંગ સિવાય કંઈ નથી. એની એક પણ પ્રવૃત્તિ એવી નથી કે જેમાંથી સત પ્રગટે, સત આવિર્ભાવ થાય, આવી એક પણ પ્રવૃત્તિ એની છે નહીં. અને અસત પ્રસંગ હોવાને કારણે જ જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. અવિચારે કરીને જ આખા સંસારમાં એને મોહ બુદ્ધિ છે. કૃપાળુદેવે મહાત્મા ગાંધીજીને આફ્રિકામાં જે પત્ર લખ્યો છે ડર્બનમાં, એમાં ઉલ્લેખ કર્યો છે કે માત્ર અવિચારે કરીને જીવને આ સંસારના પદાર્થોમાં મોહ બુદ્ધિ છે, એણે ક્યારેય સદવિચાર કર્યો નથી. તો જીવ અવિચારમાં જ જીવે છે. ઘણી જગ્યાએ ચર્ચા ચાલે કે કર વિચાર તો પામ, એમાં શ્રીમદે શું કીધું? વિચાર તો બધા કરતા હોય કે, અને એમ કઈ આત્મા કોઈને મળતો નથી. વચનનું ગાંભીર્ય પકડાયું નથી. જે વિચાર કરો છો એ વિચાર અવિચાર છે, સદ વિચાર નથી, કારણ કે વિચારની ઉત્પત્તિ અસત્સંગમાંથી છે. વિચારની ઉત્પત્તિ સદબોધમાંથી નથી, એટલે એને સુવિચારણા કહી ન શકાય. અને જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. નિજ જ્ઞાન, આત્મજ્ઞાન, સ્વરૂપ જ્ઞાન એ તો સુવિચારણા જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી પ્રગટી શકે નહીં. તો અહીંયા એ વાત સરસ મૂકી કે અસત પ્રસંગની અંદર રહેલો જીવ એનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. જ્ઞાની ડંકાની ચોટ ઉપર વાત કરે છે. આ વચનને કહેવાય ટંકોત્કીર્ણ વચન. આરસ ઉપર કંડારેલા છે, આ કોઈ પાણીમાં દોરેલા અક્ષરો નથી, રેતીમાં લખેલા અક્ષરો નથી, ટંકોત્કીર્ણ છે. કાળની જે કંઈ સપાટા આઘાત પ્રત્યાઘાત છે એમાં પણ આજે શાશ્વત રહે છે એવા આ વચનો છે. એ કહે છે અમને કિંચિત શંકા નથી કે જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. જો વિચાર બળ પ્રવર્તતું હોય તો તેને આત્મજ્ઞાન થયા વિના રહે. કેવી વાત મૂકી, કેટલો મોટો મોટો પરાજય આપણો છે. એક સંઘની જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી તો જીવ કેટલો વિચારહીન છે. અને વિચાર કહેતા પોતાના સ્વરૂપની પ્રતીતિ કરાવે એવો વિચાર. આગળ ત્યાં સુધી તો આપણે વિગતવાર વિચારણા કરી હતી, પણ આ ભૂમિકામાં આપણે જરા આગળનું વિચારવાનું છે, માટે જરા શરૂઆતમાં લીધું. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. હવે કૃપાળુ દેવ, એવું મંત્રાત્મક વાક્યો, લબ્ધિ વાક્ય જેને કહીએ, સૂત્ર વાક્ય, ચાર વાક્ય આપે છે. સમાધિ શું, અસમાધિ શું, ધર્મ શું, કર્મ શું, ચારે ચાર વાતને બહુ જ તત્વ વિચારણાથી ગ્રહણ કરવા પ્રયત્ન કરવો. માત્ર વાક્ય વાંચ્યું કે વાક્ય સાંભળ્યું કશો જ ભેદ નહીં પકડાય, પરંતુ એના ઉપર જ્યારે એ ઊંડાણથી ચિંતન મનન કરીએ, એ વાક્યની અનુપ્રેક્ષા કરીએ, તો આપણને એનું ઊંડાણ પકડાશે, એનું ગાંભીર્ય પકડાશે. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આ આત્મ પરિણામ, આ જીવના આત્મ પરિણામ, એ જીવ ભાવ સ્વરૂપ છે. એના પરિણામમાં જ્ઞાની પુરુષો કહ્યું છે, એક પરિણામ એના છે ઔદયિક પરિણામ, જેવો ઉદય એવું પરિણામ. જેવી શુભા શુભ્ર ઉદય આવ્યો એવો એ સુખ દુઃખમાં, રાગ દ્વેષમાં, હર્ષ શોકમાં, પ્રીતિ અપ્રીતિમાં, ગમાણ ગમામાં, કાંઈ ગમતું નથી, કાંઈ ફાવતું નથી, કાંઈ કામ છે, આ બધા એના પરિણામ. હર્ષ ને શોકના જેવો ઉદય એવા એના પરિણામ. ઢોલ વાગે તો મંડે નાચવા, અને લાઈટ જાય તો મંડે રોવા. આ ઔદયિક પરિણામ છે, સ્વસ્થતા નથી. બીજા આવે છે ક્ષયોપશમ પરિણામ, કે ભાઈ એને ક્યારેક એ જાગે ને ક્યારેક પાછો સૂઈ જાય. ક્યારેક એના પરિણામમાં તીવ્રતા હોય, ક્યારેક મંદતા હોય, ક્યારેક હું આત્મા છું એવું જાગે ને ક્યારેક પાછું જાણી જનાવરથી પણ ભેદ, ક્વચિત વિસર્જન, ક્વચિત તીવ્ર, ક્વચિત મંદ, આવા પરિણામની વચ્ચે ઝૂલતો હોય. ઔષમિક પરિણામ, ક્યારેક પુરુષાર્થ કરીને ઘડી બે ઘડી સુધી ઉદયના પરિણામ ઉપર એક કાબુ મેળવે અને પોતે પોતાના સ્વરૂપમાં, પોતાના સ્વભાવમાં સ્થિર રહે, શાંત રહે, આવા સ્થિરતાના પરિણામ એ ઔષમિક પરિણામ છે. અને પછી એને થાય, જો જ્ઞાન વધે, ચારિત્ર વધે, તો ક્ષાયિક પરિણામ થાય, અને ક્ષાયિક પરિણામમાંથી આત્માના પરમ પરિણામિક ભાવ. આત્માનો પરમ પરિણામિક ભાવ એટલે આત્માનો સ્વભાવગત ભાવ, મૂળભૂત ભાવ, આત્માનું મૂળભૂત પરિણામ, સ્વરૂપ પરિણામ એ સમાધિ છે. આત્મ પરિણામની સ્વસ્થતા એટલે એમાં કોઈ અસ્વસ્થતા, કોઈ રોગ, કોઈ વ્યાધિ, કોઈ મલિનતા, કોઈ બગાડ એ પરિણામમાં નથી. પરિણામો બિલકુલ શુદ્ધ, વિશુદ્ધ, પરમ શુદ્ધ છે. એના પરિણામમાં પરિસ્થિતિનો કોઈ પ્રભાવ નથી. જો પરિસ્થિતિનો પ્રભાવ પડે, ખેંચાઈ જાય, અંજાઈ જાય, તો એ પરિણામ એનું સ્વસ્થ નહીં પણ અસ્વસ્થ છે. આત્મ પરિણામનું પરમ પારિણામિક ભાવ જે આત્માનો છે એ છે જ્ઞાતા, દ્રષ્ટા, સાક્ષી, સમત્વ. સમત્વ આ જીવનું સ્વરૂપ છે, સમતા એ જીવનું સ્વરૂપ છે, એ ભાવ સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ છે, પણ સાથે સમ સ્વરૂપ છે, એમાં સમતા છે. એટલે કોઈ પણ પ્રકારનું કષાયાદિક પરિણામ નથી. અકષાય ભાવ એ સમતા છે. જીવ અકષાયાદિ પરિણામે પરિણમે છ પદના પત્રમાં આવે છે કે કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પરિણામે પરિણમે જીવ તેનું એને ફળ મળે છે. તો આ જે કંઈ સંસાર ફળ છે એ કષાયાદિક પરિણામનું છે અને જે મોક્ષ ફળ છે એ એનું અકષાયાદિક પરિણામ છે. તો અકષાયાદિક પરિણામ આ એનું સમાધિ છે. પરિસ્થિતિ નિરપેક્ષ, સંયોગો નિરપેક્ષ, અન્ય પદાર્થમાં જે કંઈ બને તેનો માત્ર એ સાક્ષી માત્ર જોયા કરે. કરતા ભાવ એનો આવે નહીં, લિપ્તપણું એનું આવે નહીં, એનાથી ન્યારો ન્યારો ન્યારો. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. આ એનું એંધાણ છે, સદાયને માટે છે. પ્રત્યેક પરિસ્થિતિમાં આ એનું લક્ષણ છે. એ માત્ર જ્ઞાતા છે, આ ત્રિકાળી જ્ઞાતા છે. જ્ઞાયક ભાવ એનો ત્રણેય કાળમાં છે. આ એનું સત સ્વરૂપ છે કે જ્ઞાયક છે. એ નથી પ્રમત કે નથી અપ્રમત. સમયસારજીની ગાથામાં ભગવાન કુંદકુંદાચાર્યજીએ છઠ્ઠી ગાથામાં આ સ્વરૂપ બતાવ્યું છે કે જ્ઞાયક છે, શુદ્ધ જ્ઞાયક છે, નથી પ્રમત કે નથી અપ્રમત. એને પ્રમત પણ ન કહી શકાય ને અપ્રમત પણ ન કહી શકાય, કેમ કે અપ્રમત પ્રમતની અપેક્ષા એ છે, એ પણ ન કહી શકાય. આવો જીવ સદા સદૈવ ત્રિકાળી જ્ઞાતા છે. આ એનું સ્વરૂપ છે. આવા જ્યારે એના પરિણામ છે, કેવળ જ્ઞાતા પરિણામ, કેવળ સાક્ષી પરિણામ, કેવળ સમતા પરિણામ, એવી એની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. કેવી સમાધિ છે એને કે કોઈ પોતાના શુદ્ધ ભાવ સિવાય અન્ય કોઈ પરિણામનો અંશ માત્ર પણ નથી. એવો અકષાય, પૂર્ણ અકષાય એવું પરિણામ એ સમાધિ છે. હવે આપણે જેને સમાધિ મરણ થયું હોય કે કરાવવું હોય આપણે, એ જે કાંઈ હોય આપણે વિચારી લેવું. આત્મ પરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. પરિણામની અસ્વસ્થતા, અસ્વસ્થતા એટલે સ્વસ્થ નથી. કંઈ ને કંઈ વિકાર છે, વિપર્ય છે, વિકૃતિ છે. એના પરિણામની અંદર કંઈ ને કંઈ પરનો મેળ છે, શુદ્ધ પરિણામ નથી. એક ડિગ્રી પણ ભેળસેળ છે. એને તમે 99% કયો તો ભલે કયો, પણ 1% તો અશુદ્ધિ ખરી ને, તો એ અસમાધિ છે. આત્મ પરિણામની અસ્વસ્થતા એને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. આ સમાધિ અને અસમાધિની વ્યાખ્યા આ રવજીભાઈના દીકરા રાયચંદભાઈએ નથી આપી, તીર્થંકર આપે છે. જે સર્વજ્ઞ છે, જે વિતરાગ છે, જે જૈન છે, જે કેવડી છે, જે અરિહંત છે, આ પાંચ એના પર્યાયિક સ્વરૂપ છે. આ પંચ સ્વરૂપી આ તીર્થંકરનું આ સ્વરૂપ છે. એણે કહ્યું છે, એણે પોતાની દેશનામાં કહ્યું છે, પૂર્ણ જ્ઞાન થયા પછી, નિરાવરણ જ્ઞાન થયા પછી, નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી, ભગવાને જે દેશના પ્રકાશી છે એમાં તત્વનો જે બોધ કર્યો છે, જગતના જીવોને આ જે સમજ આપી છે એમાં કહે છે, ભાઈ આત્મ પરિણામની સ્વસ્થતા તે સમાધિ આત્મ પરિણામની અસ્વસ્થતા તે અસમાધિ. હવે આ તો સમાધિમાં જ રહીએ છે ને, બે ચાર કલાક તો એને સમાધિ જ લાગી જાય છે. જે બોલવું હોય આપણે બોલ્યા કરવું, એમાં કાંઈ વાંધો, કેમ કે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે શબ્દના ગાંભીર્ય સાથે બોલીએ છીએ એવું નથી, અને શબ્દના અર્થને સમજીને બોલીએ છીએ એવું પણ નથી. અને હવે તો ફેશન થઈ ગઈ છે કે ઊંચામાં ઊંચો શબ્દ વાપરો. તુચ્છમાં તુચ્છ અવસ્થા હોય, તુચ્છમાં તુચ્છ દશા હોય તો શબ્દ કયો વાપરવો? સુપરલેટિવ ડિગ્રી, બેસ્ટ. એને ગુડમાં હવે રસ નથી. ભાષા જ્ઞાન વધી ગયું ને, ભાષા જ્ઞાન વધી ગયું એટલે કોઈને પણ એ ફૂલડા ચડાવે તો કેવા ચડાવે? એ જાણે સાક્ષાત ભગવાન જ આવ્યો એમ જ. ભાઈ શાંતિથી બોલ ને, બે શબ્દો હળવા બોલ ને, કઈ વાંધો નથી એમાં, કઈ જે છે એ છે. પણ ના, જીવને આ પ્રકારનું શબ્દ ગાંભીર્ય ગયું, અને જેવું શબ્દ ગાંભીર્ય છૂટી જાય છે ત્યારે ગમે તે પ્રકારના શબ્દની અંદર બોલીએ છીએ આપણને અર્થ પકડાતો નથી, આપણી ઊંડાઈ વહી જાય છે, સમજ નથી વ્યક્તિમાં, નો ડેપ્થ. શબ્દો ભલે રહ્યા, સુપરફ્લુઅસ છે, એના જીભ ઉપર શબ્દો છે, એની અંદર ભાવમાં ગહનતા નથી. જેમ સાહિત્યકાર હોય એ ગઝલ લખે, કવિતા લખે, અથવા કોઈ પણ પ્રકારે અલંકારિક ભાષણ કર્યા કરે તો એ બોલે સરસ શબ્દો. જ્ઞાની કરતા પણ એના શબ્દોની ડિગ્રી ઊંચી હોય પણ ગહનતા ન હોય, નો ડેપ્થ, ઓનલી સુપરફ્લુઅસ. સપાટી ઉપર તરે છે, છપછપિયા કરે છે, વાતમાં કાંઈ માલ નથી. ગમે તેવા શબ્દો વાપરે, દ્રષ્ટાંતો વાપરે, કથાઓ કર્યા કરે, ઉપમાઓ આપે, અલંકાર ભાષામાં વાપરે, આમ સૂર્ય થતા તો આ જાણે આમ સોનાનું થયું, નાનું આમ થયું, નાનું કેવું કેવું આપણને આવડે નહીં કાંઈ એવું તો, પણ બોલ્યા કરે. ગાંડ પણ જેને કહીને આપણે કે ગાંડા કાઢે નહીં. શબ્દ ભાષા તત્વને વ્યક્ત કરનારી છે, માધ્યમ છે. એ તીર્થંકરે ભાષાનું એટલું બધું, આપણે ત્યાં ભાષા સમિતિ નામનો એક શબ્દ છે અષ્ટપ્રવચન માતામાં, કે વચન ગુપ્તી અને ભાષા સમિતિ, બને તો વચન બોલવું, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તારે બોલવાની પણ આવશ્યકતા નથી, પણ કદાચ બોલવું પડે તો ભાષા સમિતિ. તું વિવેક વાપરીને, ઉપયોગ વાપરીને, અર્થ સમજીને એ શબ્દ બોલજે. શબ્દને જ્યાં ત્યાં વેડફી નાખતો નહીં, ગમે તેવા શબ્દના ફૂલડા ચડાવતો નહીં કોઈને. આ શબ્દનો વ્યભિચાર છે, અથવા તો બીજા અર્થમાં વાણીનો વિલાસ છે. એનાથી સત્ય પામી શકાતું નથી, પણ સત્ય ડાયલ્યુટ થાય છે એ ખબર નથી પડતી, કે હવે ગમે તેવા ઊંચા શબ્દો કહે છે તોય આપણને કંઈ પકડાતું નથી, કારણ કે ડાયલ્યુશન થયું છે. કોઈ પ્રવાહી હોય એનામાં જે ગુણ હોય એમાં પછી વધારે પડતું પાણી ઠોકી દઈએ તો શું થાય? ડાયલ્યુટ થઈ જાય. એમ આપણે ભાષાને ડાયલ્યુટ કરી નાખી છે આપણા ડાપણને કારણે, નહીં કરવા. ભગવાન મહાવીર આવો ઉપદેશ આપતા પહેલા 12.5 વર્ષ સુધી મૌનની સાધના કરી. જ્ઞાની જ્યારે સત્ય પ્રકાશે છે ત્યારે પહેલાનું એનું સ્વરૂપ એ મૌન હોય છે. એ મૌનમાંથી એને સત્યનો આવિર્ભાવ થાય છે, અને પછી એ જ્યારે પ્રકાશે છે ત્યારે નિતાંત સત્ય, કેવળ સત્ય, ઇટ ઇઝ નથિંગ બટ ધ ટ્રુથ એન્ડ એબ્સોલ્યુટ ટ્રુથ. કારણ કે એ મૌનના તપમાંથી નીકળેલો શબ્દ છે, એ સહજ આત્માના પ્રદેશને લૂંછાઈને આવેલો શબ્દ છે. એમાં આત્માની જ્યોતિ ઝળકે છે એના શબ્દોની અંદર. જ્ઞાનીની વાણીમાં આત્માના તેજ પ્રકાશે છે, અને સામાન્ય મનુષ્યની વાણીની અંદર આત્માની ઉછાંછડાપણું માત્ર દેખાય. શબ્દો બોલ્યા કરે છે, કઈ સુસ્તું નથી, એટલે કઈક તો શબ્દ તો આવડે જ ને. નહીં, જો અર્થ અંદર જતો ન હોય તો એવો શબ્દ ન બોલવો, અને અર્થ આપણને પકડાતો ન હોય તો ન બોલવો. આ બહુમાન છે ભાષાનું, આ જ્ઞાનનું બહુમાન છે. જે જ્ઞાનાવરણીય કર્મ છે એની અંદર જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો, એની અવજ્ઞા એ આ છે કે ભાષા છે એ જ્ઞાનનું સાધન છે, ભાષા છે એ જ્ઞાનનું માધ્યમ છે. જેમ તેમ બોલાય નહીં, જેમ સ્ત્રીનું ભૂષણ શીલ છે એમ જ્ઞાનીનું ભૂષણ મૌન છે. એનામાં જેટલી મૌનની તાકાત છે એ શબ્દની તાકાતથી જ્ઞાનીને ઓળખવાનો કોઈ બી પ્રયત્ન ન કરવો. એ કહે છે એના કરતા એ જેટલું નથી કહેતા એમાં જ એનું સામર્થ્ય વિશેષ પ્રગટ થાય છે. આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. સમાધિ અને અસમાધિ એ આપણે તીર્થંકર શું કહે છે એ સમજ્યા પછી હવે તીર્થંકરે બીજા બે શબ્દની વિભાવના આપણને આપી છે. એક આપ્યો છે ધર્મ અને બીજો કર્મ. ધર્મ શું છે? તો આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે. ધર્મ શું છે? તો આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી એટલે એ ધર્મ છે. ધર્મનું પરિણામ આત્મામાં યથાર્થ બોધ થવો, તે યથાર્થ સમજણ થવી, તે પદાર્થનું તત્વનું યથાર્થ ઓળખાણ અને યથાર્થ પ્રતીતિ થવી, તે જેવી પ્રતીતિ તેવું પરિણામ થાય. આત્મ પરિણામ કેવું થાય? જેવી વાત સમજાય એવા આપણા ભાવ હોય. આપણા ભાવ કેવા આવે? આપણે કોઈ પણ વસ્તુનો પ્રત્યાઘાત આપીએ તો જેવી આપણી સમજ એવો આપણો પ્રતિભાવ. તો આપણો પ્રતિભાવ બરોબર નથી, યોગ્ય નથી, તો કે એ બરોબર સમજ્યો નથી. આપણે કંઈક એને આમ કેમ કીધું? તો કે એ બરોબર વસ્તુ હજી સમજ્યો નથી, હજુ એની પાસે સમજણ નથી. ધર્મ છે એ જીવને આ લોકનું, પદાર્થનું, એના સ્વરૂપનું સમજ આપે છે. આ ધર્મ છે, ઓળખાણ આપે છે કે આ લોકમાં દ્રવ્યો કેટલા, સ્થિતિ શું, ઈશ્વર શું, આત્મા શું, જગત શું, જીવને ને ઈશ્વરને શું સંબંધ, ઈશ્વરને ને જગતને શું સંબંધ, જગતનો નિર્માતા કોણ, જગતનો નિયંતા કોણ, આ પરિભ્રમણ કેમ થાય, સાથી થાય, આ બધા પદાર્થોની આ ધર્મ સમજણ આપે. વ્યવહારિક જ્ઞાનમાં આની સમજણ નથી. વ્યવહારિક જ્ઞાનમાં ધર્મ વિશેની સમજણ નથી. કૃપાળુ દેવે તો કહ્યું છે કે ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ રહી છે, પત્રાંક 47, અને એ અંતર સંશોધનથી પ્રાપ્ત થાય છે. આપણી સમજ અત્યારે વિપરીત છે, વિપર્ય છે. આપણે સમજી છીએ ધર્મ, આપણે ગમે ત્યાં જઈને કંઈક સાંભળીએ ને કંઈક કોઈ બોલે, ભાષણ કરે, એને ધર્મ માનીએ છીએ. ધર્મનું પરિણામ જે જોવું છે એ ધર્મનું પરિણામ તો આત્માની સહજ સ્વરૂપે પરિણતિ થવી. જો વસ્તુને જાણ્યો હોય, જેમ કે આપણે સમજીએ કે દેહ ને આત્મા જુદા છે, એ ધર્મ, અને આત્મા દેહ રૂપે જ હોય, દેહ તે જ આત્મા, એ ધર્મ ને. તો સાંભળવું કંઈ અને પરિણતિ જુદી નથી ભાઈ. તમે હજુ એને યથાર્થ પ્રમાણે ધર્મ પામ્યા નથી. હું ધર્મ કેમ પામીશ? હું ધર્મ પામ્યો નથી. અને ખંભાતના મુમુક્ષુએ જ્યારે કહ્યું કે મારે ધર્મ પામવો છે, કૃપાળુ દેવે કહ્યું કે ધર્મ પામવો છે, કારણ કે તમારે અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને ક્યારે પામે, આવી જિજ્ઞાસા જીવનમાં જાગી છે, એને ધર્મ પામવો છે. કારણ ધર્મ એટલે આ પરિભ્રમણનો અંત. અમારે ધર્મ જોઈએ છે, અમારે ધર્મ પામવો છે, અમારે ધાર્મિક બનવું છે, અમે વિતરાગ ધર્મનું આરાધન કરવા ઈચ્છીએ છીએ. કઈ પરિણતિ તમારે મેળવવી છે? સહજ પરિણતિ. જો ભવના પ્રકારોમાં વાહલપ હોય, જો સંસારની વાહલત હોય અને વાત આપણે ધર્મની કરીએ તો એને વાત એક કરવી છે, પરિણામ બીજું જોઈએ છે. અમારે ધર્મ કરવો છે અને પાછો અમારો સંસારને હૈરો ભૈરો રાખવો છે. અર્થ અને શબ્દ સાથે કોઈ મેળ નથી, એટલે પરિણતિ ખોટી થાય છે, કારણ કે ધર્મની સમજણ ખોટી છે. સાચો ધર્મ સંસારને સમેટી લે, સાચો ધર્મ તારા સંસારને ટૂંકો કરે. ધર્મના નામે ચારે બાજુ વ્યાપક થાય, ફેલાતો જાય, સિદ્ધિ પ્રસિદ્ધિની અંદર જાય, માન સન્માનમાં જાય, સત્કાર પૂજામાં જાય, આંધળો ભીત થઈ જાય અને રાગને પોષે, મોહનું સામ્રાજ્ય વિસ્તરતું જાય, આ ધર્મનું સ્વરૂપ છે. આ સહજ પરિણતિ છે. તો આત્માની સહજ સ્વરૂપે પરિણતિ થવી, સહજ સ્વરૂપે પરિણતિ એટલે આત્માનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ વિતરાગ સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ નિર્મળ સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે. હવે તમે આપણે ધર્મ સાંભળીએ અને પરિણતિ કેવી થાય છે? શુદ્ધ નથી થતી, વિકારી થાય છે. અકશાય નથી થતી, કશાય પૂર્ણ થાય છે. સમતાપયુક્ત નથી થતી, મમત્વયુક્ત થાય છે. તો એ ધર્મ નથી કે જ્યાં પરિણતિમાં મમતા હોય, એ ધર્મ નથી કે જ્યાં આરંભ અને સમારંભની મહત્તા આવે, એ ધર્મ નથી કે જ્યાં વ્યક્તિગત મોટાઈ અને મહત્તા એની ઉપાસના થાય, પૂજા થાય, એ ધર્મ નથી. આત્મ પરિણામની સહજ સ્વરૂપે, સહજ સ્વરૂપે કંઈ પ્રયાસ વિના, સહજ એટલે અનાયાસ, એફર્ટલેસ પોઝિશન, માત્ર એની એ પરિણતિ કેવી થાય? તો કે સહજ સ્વરૂપે પરિણતિ થાય. એ સંસારના બધા જ સંગ પ્રસંગ જુએ અને એના પરિણામની અંદર કેવળી જ્ઞાતા અને સાક્ષી બન્યો રહે. ક્યાંય કરતા ભાવ આવે નહીં, રાગ ભાવ આવે નહીં કે દ્વેષ ભાવ પણ આવે નહીં, કશાય ભાવ નથી આવતા. આત્માની સહજ પરિણતિ, સમત્વ એ આત્માનું સ્વરૂપ છે. આત્મ પરિણામનું સ્વરૂપ સમત્વ છે, શાંતિ છે, સમાધિ છે. આ આત્માના લક્ષણો છે. આ સ્વરૂપની સહજતા આમાં છે. જ્ઞાની પણ કૃપાળુદેવે આત્મસિદ્ધિની અંદર બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો. એણે ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમય, એટલો સરસ શબ્દ છે કે બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ, નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાય. ભાઈ, જગતના અત્યાર સુધી થયેલા તમામ જ્ઞાની પુરુષો છે એનો નિશ્ચય આ અમે જે તને માર્ગ કહ્યો, આત્માનું સ્વરૂપ કહ્યું અને એ સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય કીધો, એમાં એ બધાનો નિશ્ચય આવીને સમાય છે. આ એવા પુરુષ નથી કે જેનો આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી ભૂલ થતી આવતી હતી ને જેની ચાલુ જ રહી છે, એવાનો અભિપ્રાય અમે કહેતા નથી, એવાનો નિશ્ચય કહેતા નથી. જ્ઞાની પુરુષ એ કે જેને આત્મ સ્વરૂપનો પૂર્ણ નિર્ણય છે. છ પદના પત્રમાં પેલી લીટી લીધી, પૂર્ણ આત્મ સ્વરૂપને પામ્યા છે, શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા અસંખ્યાત જ્ઞાનીઓની સંમતિથી અમે સમ્યક દર્શનના સર્વોત્કૃષ્ટ સ્થાનક નીચે જણાવ્યા તે કહીએ છીએ. કોણે કીધા છે? શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એણે, જેણે આત્મ સ્વરૂપનો નિર્ણય જ નથી કર્યો, જેની અનાદિની ભૂલ ચાલી આવેલી છે એની વાત થતી. આ એણે કહીને કહ્યું કે ધરી મૌનતા એમ કહી, એટલે કહ્યું કે બધા જ જ્ઞાનીનો નિશ્ચય આવે છે, અમારે શું વધારે કહેવાનું હોય? મૌનતા શું કામ ધરે છે? કે કંઈ કહેવાપણું બાકી રહેતું નથી. બીજું કહીએ કેટલું, કહેવાનું કંઈ નથી. આપણે મૌન થઈએ, કહેવું તો હોય પણ હજી મારે ઘણું કહેવાનું છે, હું મૌન રહ્યો એટલે એમ સમજતા નહીં કે મારે હજી મારી વાત પૂરી થઈ ગઈ છે. ત્યાં ગાંડપણ આપણું છે. મૌનતા એટલે વાણી શબ્દ પ્રયોગ કશું જ હવે રહેતું નથી. તમામ જ્ઞાનીનો નિશ્ચય આવી ગયો હોય તો હવે મારે મારા શબ્દો કહેવાના છે, કંઈ મારી ભાષા કંઈ કહેવાની છે, મારો અભિપ્રાય કંઈ કહેવાનો છે, મારો નિશ્ચય શું છે, બધા જ્ઞાની થી જુદો લાવ હું તને બતાવું કે સ્પેશિયલ તારા માટે, એવું કંઈ છે? અરે આત્મસિદ્ધિનું મહાત્મ્ય જ્યારે વિચારીએ ત્યારે એમ થાય અદભુત અદભુત અદભુત. આ કાળની અંદર આવી સરળ ભાષામાં આવો પરમાત્માનો વિતરાગ સર્વજ્ઞાનો બોધ જે કાળ અપેક્ષાએ ભૂલાયો હતો, અહીંયા લોપ થયો હતો, એને પરમ શુદ્ધ સ્વરૂપની અંદર આ કૃપાળુએ જગતના જીવોને કંઈ છુપાવ્યા વિના અગોપ્ય સ્વરૂપની અંદર આપ્યો કે જેવો ભગવાને પ્રકાશ્યો છે એવો જ. અગોપ્ય એટલે જેમ તીર્થંકરે કહ્યો છે એવો, જેમ ભગવાન મહાવીરે કહ્યો છે તેમ યથા તથ્ય કાના માત્રના ફેરફાર વિના અમે તને કહીએ છીએ. એટલે કહે છે કે ધરી મૌનતા એમ કહી કે બધું આવી ગયું માટે હવે અમારે મૌન, એટલે વી હેવ નથિંગ ટુ સે, નથિંગ ટુ એડ, નથિંગ ટુ ઓલ્ટર એન્ડ નથિંગ ટુ એમેન્ડ. કેવી સર્વાંગતા છે માર્ગ પ્રત્યેની શ્રદ્ધાની, અને ત્યારે એ મૌન ધારણ થાય છે. મૌન છે એ સમાધિની અવસ્થા છે, એ સહજ પરિણતિ છે. જ્ઞાનીનું મૌન એ સહજ પરિણતિ છે. એવી પરિણતિ થવી આ જે ધર્મ પામે એને સહજ પરિણતિ થાય. સાચો ધર્મ જ્યારે સમજાય ત્યારે જીવના આત્મ પરિણામની સહજ પરિણતિ થાય તો ધર્મ, અને સહજ પરિણતિ ન થાય અને કષાયનો આવેગ આવે, વિકારોનો આવેશ આવે તો એ ધર્મ નહીં અધર્મ. પણ કહ્યું છે કે આત્મા પરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. એટલે ધર્મ નહીં પણ કર્મ, ચપળ પરિણામ. ચપળ એટલે ચલિત, ચડ વિચળ, જેને કે ચલ ચલ વિચલ થયા કરે એવા ચપળ પરિણામ. એવું જો કંઈ થાય પરિણતિ, ધર્મ સાંભળો હોય, ધર્મ કરતા હોય, ધાર્મિક હોઈએ અને છતાં આત્માના પરિણામમાં જો ચપડતા હોય, સ્થિરતા ન હોય, સમાધિ ન હોય, શાંતિ ન હોય, સમતા ન હોય, સમત્વ ન હોય, વિતરાગતા ન હોય, તો એ પરિણામની ધારા ચપડ છે, દ્વંદ્વાત્મક છે, વિકલ્પ અવસ્થામાં છે, અને એ કોઈ પણ પ્રકારના કષાયની અવસ્થામાં છે. આ બધા પરિણામ કર્મનું કારણ છે. જીવ કર્મ ક્યારે બાંધે? ઉપદેશ છાયામાં કૃપાળુ દેવે સરસ શબ્દ મૂક્યો છે કે જ્યારે જીવ વિભાવ ભાવમાં હોય ત્યારે કર્મ. અને આત્મસિદ્ધિમાં ગાથા કીધી છે, કરતા ભોક્તા કર્મનો વિભાવ વર્તે જાય, વૃત્તિમહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં. બૂમ પાડે, અકર્તા અકર્તા આત્મા. પણ અકર્તા ક્યારે થાય? ત્યારે વૃત્તિ નિજ ભાવમાં જાય, ત્યારે જ્યારે આત્માની અચપળ પરિણતિ થાય, સહજ પરિણતિ થાય, ત્યારે એ ધર્મ છે. અને જ્યાં સહજ પરિણતિ નથી, વિકાર છે, વિષમતા છે, અસમતા છે, કષાય ભાવ છે, રાગ દ્વેષપણું છે, તો એ પરિણતિ ચપળ પરિણતિ થઈ. જીવ પોતાના સ્વભાવની સ્થિરતામાં નથી, એની વૃત્તિ નિજ ભાવમાં નથી, પરમાં ગઈ. વૃત્તિ વહે નિજ ભાવમાં, વૃત્તિ જ્યારે નિજ ભાવમાં ઉઠતી વૃત્તિઓ નિજ ભાવમાં જ્યારે સમાઈ જાય, કંઈ પણ આવે સંસ્કારવત, તો સંસ્કાર જ્યારે જાગે જીવનમાં ત્યારે વૃત્તિ સ્વાભાવિક સંસ્કાર તરફ ઢળે છે. પણ આ જીવનો પુરુષાર્થ એટલો જાગૃત છે કે તે સમયે એ વૃત્તિને સંસ્કાર તરફ ઢળતી રોકી અને ચૈતન્ય તરફ વાળે છે. વૃત્તિ વહે નિજભાવ, અને જ્યારે વૃત્તિ ચૈતન્ય તરફ વળે છે ત્યારે સંસ્કારના અલંબિત જે કર્મની પરંપરા થાય છે તે અટકી જાય છે. ત્યારે એ અકર્મમાં આવે છે, કર્મ બાંધી શકતો નથી, અને એ ભાવ એનો સમાધિ તરફનો છે. પૂર્વના સંસ્કારો છે, પૂર્વનો કર્મ છે, એ ઉદયગત થાય છે અને વૃત્તિના સ્વરૂપમાં એ થાય. સમયે સમયે વૃત્તિ પલટાય છે, નિમિત્તાધીન વૃત્તિ પણ છે અને ઉદયાધીન વૃત્તિ પણ છે. અને એ ઉદયાધીન અને નિમિત્તાધીન વૃત્તિ જ્યારે જીવમાં આવે ત્યારે એની એક બાજુ ચૈતન્ય છે અને બીજી બાજુ એના જન્મો જન્મના સંસ્કાર છે. એના સંસ્કાર એ પ્રકારના છે કે જેમાં એનો આ રાગ દ્વેષ ભાવ કરવો, વિભાવ ભાવ કરવો, આ એના સંસ્કાર છે. વૃત્તિ સંસ્કાર તરફ ઢળે છે, એ ચપળ થઈ જાય છે, એની વૃત્તિ ચપળ થાય, ચંચળ થાય છે, દ્વંદ્વાત્મક થાય છે, નિર્દ્વંદ્વ રહેતો નથી. અને તે સમયે એની અવસ્થા બંધની અવસ્થા થાય છે, એ કર્મનો બંધ કર્યા કરે છે. તે સમયે જો જીવને ધર્મ પામ્યો હોય, ધર્મનું જોર હોય, ધર્મની દ્રષ્ટિ હોય, ધર્મનો ઉપયોગ હોય, તો પરિણામ સહજ થાય. અને સહજ પરિણામ વૃત્તિને કયા તરફ દોરે? ચૈતન્ય તરફ. સંસ્કાર તરફ જવા ન દે, ચૈતન્ય તરફ લાય. પ્રદેશ ઉપર આવીને કર્મ સમાપ્ત થાય, બીજા કોઈ પરિણામ આપી શકે નહીં. આવી ચૈતન્ય તરફ ઢળતી વૃત્તિ એ ધર્મથી થાય છે. ધર્મનું આ બળ છે કે સહજ પરિણતિ તરફ જીવની વૃત્તિને દોરે. અને આ કર્મનો સ્વભાવ છે કે જીવને સંસ્કાર તરફ દોરે. અનાદિના જીવના સંસ્કારો દેહાધ્યાસના છે. સંસ્કારોનો મોટો આધાર દેહાધ્યાસ છે. અને દેહનો અધ્યાસ અનાદિનો મટતો નથી અને વૃત્તિ એમાં ભળે એટલે તરત જ ઇન્દ્રિયો સક્રિય થાય. જેવી વૃત્તિ જાગી એવું સંસ્કારગત એ ઇન્દ્રિય એનો વેપાર શરૂ કરી દે, અને પછી વેપાર શરૂ કરે અને એની સિદ્ધિ તરફ એકવાર ઊંધી દિશામાં પગ ચાલ્યા એટલે પછી એની પ્રાપ્તિ માટે ફાવે એ કરે, પછી કસાઈનો સહારો લે, બધું જ લે. લોભ જાગે એને, વૃત્તિમાંથી ઉપજતા સંસ્કારમાંથી જે ભોગ વૃત્તિ જાગે છે કોઈ પણ ઇન્દ્રિયની, એનો લોભ જાગે છે, એ પૂરો કરવા માટે માયા કરે છે, માન કરે છે અને છેલ્લે ક્રોધ પણ કરે છે. આખું જે કર્મનું બળ છે એ ચપળ વૃત્તિના કારણે છે. જો વૃત્તિમાં ચપળતા ન હોય તો કર્મ બંધને અવકાશ ન થાય. આત્મ પરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. કે કર્મ તો પછી બંધાય છે, એનું મૂળ ક્યાં છે? ગંગાનું મૂળ ગંગોત્રી છે. તું વિશાળ પ્રદેશમાં કર્મની અનંત પ્રકૃતિ, કર્મના અનંત સ્વભાવ, કર્મના અનંત પ્રકાર એમાં જુએ છે. તીર્થંકર કે ઉભો રે, પેલા તારા આત્મ પરિણામની અંદર જે ચપળતા ઊભી થઈ ને, જેવો તું સ્થિરતાથી હટ્યો અને ચપળતા આવી, ત્યાંથી કર્મનો પ્રવાહ શરૂ થઈ, ગંગોત્રીએ વહેવાનું શરૂ કર્યું, પછી કષાય ભાવ આવે અને પછી તું ગંગા મેદાનની અંદર આવી જાય. એમ આ જીવ ઉપર કષાય ભાવ પથરાઈ જાય, આખા સંસાર વ્યાપ્ત થઈ જાય એ કષાયના પરિણામ, કારણ કે પરિણતિ એની ચપળ થઈ. તો કર્મનું મૂળ ક્યાં? ચપળતા, ચલ સ્વભાવ. 913ના પત્રમાં આવશે, ચલ સ્વભાવને અચલ બનાવે છે. એ વૃત્તિ ક્ષણે ક્ષણે ચલિત થાય છે, જોઈતી નથી, કૃપણ દે છે. કારણ કે ચલિત વૃત્તિ એ કર્મનું કારણ છે. જો વૃત્તિ ચપળ થઈ તો કર્મ બંધાયા વિના રહેશે નહીં, ત્યાં જ એને રોકવી પડે. અને એ રોકવા માટે ચૈતન્ય, ધર્મનું બળ એને ચૈતન્ય તરફ વૃત્તિને લઈ જાય. વૃત્તિ વહી નિજ ભાવમાં, અને બે વાર આ શબ્દ પ્રયોગ આવે છે આત્મસિદ્ધિમાં. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. પરમાર્થ સંકિત છે, આત્મદર્શન સમ્યક દર્શન એટલું બધું દ્રઢ છે કે વૃત્તિ જેવી ઊભી થાય કે નિજ ભાવ તરફ જાય, જેવી વૃત્તિ ઊભી થાય નિજ ભાવ થાય. વૃત્તિ સમયે સમયે ઊભી થાય છે, પૂર્વના સંસ્કાર, પૂર્વના ઉદય, પૂર્વનું કર્મ સમયે સમયે, તે સમયે આ પણ આત્મા સમયે સમયે જાગૃત છે. અને આ સંકિત એટલું દ્રઢ છે, પરમાર્થ સંકિત, ક્ષાયિક સંકિત, એટલે એને તરત જ ચૈતન્ય તરફ લઈ જાય છે, એક પણ કર્મ બંધાવા દેતા નથી. તો વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. આ સમકિત વર્ધમાન થાય છે, પરમાર્થ સમકિત વર્ધમાન થાય તેમ જીવ વિતરાગતા તરફ ઢળતો જાય. અને વિતરાગતા તરફ ઢળતા 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 કૈવલ્ય જ્ઞાનને પ્રાપ્ત થાય. અદ્ભુત માર્ગ, એટલો અઘરો પણ છતાં એટલો સરળ. પણ અઘરો ન કહેવાય, એને ગહન કહેવાય. કઠિન નથી, ગહન છે. કઠિન શું કામ લાગે છે કે આપણે એનો વિચાર જ નથી કરતા, માટે અઘરો એટલા માટે લાગે છે કે જીવ કોઈ પણ જાતનો એ દિશામાં પ્રયત્ન કરતો નથી. પ્રયત્ન કરવા ધારે તો કરી શકે, કારણ શું કે એની પાસે પ્રયત્ન કરવાનું સાધન જેને કહીએ સંગનીપણું, એ તો છે જે પશુ પાસે નથી, જે બીજી યોનિમાં નથી. આ કરી શકે છે, આ પોતાની સંજ્ઞાને પ્રજ્ઞામાં પરિવર્તિત કરી શકે છે. એટલી તીક્ષ્ણતા અને સૂક્ષ્મતા એના જ્ઞાનમાં છે અને એને એનો આધાર મળે એમ છે, કેમ કે સત્પુરુષનો બોધ અને સદબોધ એ ગ્રહણ કરી શકે એમ છે. ભેંસ આગળ ભાગવત, ભાગવતમાં ઉત્કૃષ્ટ તત્વ છે પણ ભેંસમાં રિસેપ્શન નથી, માટે ભાગવત એને પરિણામ કરી શકતું નથી. પણ આપણે જ્યારે જીવ ધર્મ સાંભળે છે ત્યારે ભેંસ આગળ ભાગવત નથી, સંઘની પાસે શાસ્ત્ર છે અને આ શાસ્ત્ર પરિણમિત થતું નથી તો સંઘની પણ મૂઢ થઈ ગયું છે, જીવ મૂઢ છે. એટલે કૃપાળુદેવે કહ્યું કે જીવ દિશામૂઢ રહેવા માગે છે તો પછી ક્યાંય એનો કોઈ ઉપાય મોક્ષ, અનંત ઉપાય પણ નથી. તારે જાતે જ ભેંસ થવું હોય તો ભાગવત તારું કલ્યાણ કરી શકે. એટલી વાત, કઠિન નથી, અઘરું નથી, પણ જે પોતાની પાસે મૂડી છે વિચારની, એની અંદર જે તીક્ષ્ણતા છે, એની અંદર જે શુદ્ધતા છે વિચારમાં, એ વાપરવી નથી. એને વિચારની અંદર રહેલી સંગનીપણામાં રહેલી મલિનતાને દૂર કરે, કશાય રહિત કરે, તો એવી ચિત્તની નિર્મળતા થાય. એવી નિર્મળ ચિત્ત ગમે તેવી કર્મધારાને ભેદી નાખે, ધર્મ મેળવીને. આત્મ પરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. કર્મનું મૂળ જ્યાં સુધી ચપળતા ચિત્તની છે, બીજા શબ્દોમાં ચંચળતા ચિત્તની છે, ત્યાં સુધી કર્મનું મૂળ, કર્મનું બીજ ઊભું જ છે. એટલે આપણે કહીએ છીએ કે એકાગ્રતા આવતી નથી. કોઈ પણ ધર્મના અનુષ્ઠાન આપણે કરીએ, ક્રિયા કરીએ, સાધન કરીએ, આપણી મુશ્કેલી, સૌથી મોટી મુશ્કેલી એકાગ્રતા. અને એકાગ્રતા આવે તો એ પછી ટકે, એટલે સ્થિરતા આવતી નથી. આત્મ સ્થિરતા ત્રણ સંક્ષેપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો, ઘોર પરિષહ કે ઉપસર્ગ ભય કરી, આવિષકે નહીં તે સ્થિરતાનો અંત જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એક એક ગાથાની અંદર આત્મવિકાસની અદ્ભુત ઝૂરણા અને ઝંખના છે. આ ગાથામાં કે જે સ્થિરતા જોઈએ છે પ્રભુ, મન વચન અને કાયના યોગથી યુક્ત છું, શુદ્ધ ચૈતન્ય નથી, હું સંયોગી છું, અને સંયોગમાં મન વચન અને કાયા છે, પણ સ્થિરતા નથી. કારણ કે મન વચન અને કાયા, માત્ર મન વચન અને કાયા હોય તો વાંધો આવે એમ નથી. સમજાય છે? પ્રયત્ન કરજો. માત્ર મન વચનને કાયા, માત્ર જો મન વચનને કાયા હોય તો વાંધો નથી એટલી બધી, પણ મન સાથે કસાય જોડાયેલા છે, કાયા સાથે, દેહ સાથે, એની ઇન્દ્રિય અને એના વિષયો જોડાયેલા છે, વચન સાથે આવો વાણીનો અજ્ઞાનતાનો યોગ જોડાયેલો છે. પ્રભુ આ ત્રણેય એવા દૂષિત છે, આ સાધન તો અદ્ભુત છે પણ એવા દૂષિત છે કે આને કારણે સ્થિરતા રહેતી નથી. મનની સ્થિરતા કષાયોને કારણે એની ચંચળતા થાય છે, શરીરની સ્થિરતા ઇન્દ્રિયોના વિષયને કારણે ડગી જાય છે, વચનની સ્થિરતા અંદર આ જે કંઈ ભાવોનો ઉકળાટ વિભાવ ભાવ છે એને કારણે રહેતી નથી. મૌન હોય તો એનો વાણીનો વેપાર અદ્ભુત છે. જ્ઞાની મૌન હોય તો જ્ઞાનીને શબ્દનો વિકલ્પ ન આવે. ધરી મૌનતા એમ કહી, અને આપણે મૌન હોય તો બોલીએ એના કરતા વધુ શબ્દોનો વેપાર મૌનમાં કરીએ. ભાવનો વેપાર પણ થાય, જ્યારે શબ્દોનો વેપાર થાય ત્યારે ભાવનો. આપણું બોલવું જેટલા કર્મ બાંધે એના કરતા આપણું મૌન વધારે બાંધે, વધારે તીવ્રતાથી બાંધે, વધારે તીવ્ર. કેમ કે અંદર પછી તો આગ જલતી હોય છે, એ ભળતી હોય છે, ભાવની તીવ્રતા, ભાવનું માઠાપણું. કદાચ કોઈને બોલતા તો ન કહીએ કે તારું નિકંદન જાય, પણ મનમાં તો ભાવથી તો કંઈક હાથ પેઢી સુધી હારાનું સત્યાનાશ અને એને નરકમાં હાથમી નરકની બધી પીડાઓ વ્યથાઓ મળે, આ બધા ભાવથી થાય, બોલવાથી ના થાય, એ બોલી ન શકે. અને બંધ સેનાથી થાય? આપણું મૌન એ પણ અનંત કર્મનું કારણ, અને જ્ઞાનીનું મૌન સહજ પરિણામ. મૌન ભયંકર હોય છે, આપણું સ્થિરતા નથી, વચન યોગની સ્થિરતા. એ કે છે આવી સ્થિરતા, આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત છે. જ્યાં સુધી પ્રભુ આ મન વચન કાયાના દેહ છે, પૂર્વને કારણે આયુ કર્મ જ્યાં સુધી છે ત્યાં સુધી આ ત્રણેય યોગ છે. પણ પ્રભુ મને તો સ્થિરતાની ઝંખના છે, મારી મારી ઝૂરણા છે કે મારી આ સ્થિરતા ડગે નહીં. અંદરના વિકારોને કારણે હું એવો ધર્મ પામું, ધર્મનું મારામાં એવું પરિણમન થાય કે મારા મન વચન કાયાની સ્થિરતા સ્થિર જ રહે, પ્રભુ ડગે નહીં. ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, અરે પ્રભુ સામાન્ય સંજોગોમાં નહીં, કદાચ પરિષહ પડે અને કદાચ ઉપસર્ગ થાય. પરિષહ પોતાના અશુભ કર્મનો ઉદય એ પરિષહ છે, તૃષા, ક્ષુધા, પછી ઠંડી પડે, ગરમી પડે, કાઢવાય, આ થાય, આ બધા પરિષહ છે. કાંકરા સ્પર્શ બધો અસુવિધાવાળો હોય, સગવડતા સાધનનો અભાવ હોય, આ બધી પરિષહ છે. અને ઉપસર્ગ દેવ કરે, મનુષ્ય કરે કે તિર્યંચ કરે, એ ઉપસર્ગ છે. બહારથી કંઈ પણ પ્રકારની અસુવિધા, પ્રતિકૂળતા ઊભી થાય અને આવા કષ્ટદાયક, પીડાદાયક ઉપક્રમ થાય, આ બધા ઉપસર્ગ છે. પરિષહ આવે કે ઉપસર્ગ આવે, અને ઘોર જેવા તેવા નહીં, મામૂલી નહીં. આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો, અપૂર્વ અવસર બોલીએ. જો ગહનતા ભાવની ઝૂરણા ઝંખના, જે ઝંખના પરમ કૃપાળુની એ પદ લખતી વખતે હતી, કેવી વ્યથાપૂર્ણ અવસ્થાની અંદર એ પદ લખ્યો છે, કેવી ખેદજનક. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? કયો પુરુષ લખે છે કે જે પરમાત્મા સ્વરૂપ થઈ ગયો છે, એ પણ કહે છે કે આ સંસારના આ ઉદયગત બંધનો પણ અમારે જોઈતા નથી. મનથી તો બધું અમે પરવારી દીધું છે, ભાવથી અમે અવિષમ થયા છીએ, અમારા અવિષમતા હવે ભાવથી છે, પણ અમારે તો દ્રવ્યથી પણ એ જ જોઈએ છે. દ્રવ્ય ભાવ સંયમય નિર્ગ્રંથ સિદ્ધ જો, અમને તો દ્રવ્યથી પણ અને ભાવથી આ નિર્ગ્રંથતા જોઈએ છે. માત્ર અમારી ભાવથી છે, દ્રવ્યથી નથી, એ પણ અમને પોસાતું નથી. માટે ક્યારે થઈશું? બાહ્યાંતર નિર્ગ્રંથ, બાહ્યથી અને અભ્યંતરથી. શરીર હોય તો ભલે રહ્યું, પણ અંદરના બધા વિકારો સમાપ્ત થઈ જાય, અમારી સ્થિરતાનો અંત ન લાવી શકે.
એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એવો ક્યારે.
અદ્ભુત આગળ યાત્રા વધે છે, સ્વરૂપની યાત્રા આગળ વધે છે. એમાં પ્રાણાંતે પણ કદાચ એવી સ્થિતિ આવી જાય, પ્રાણાંતે પ્રાણ છૂટી જાય એવી સ્થિતિ. એકાકી છે, સ્મશાન છે, અને પર્વતની અંદર પણ વાઘ સિંહનો સંયોગ છે. ઘાતકી પ્રાણીઓ છે, હિંસક છે, શિકાર કરવો જેનો સ્વભાવ છે, જેની પ્રવૃત્તિ છે સ્વાભાવિક રીતે, કોઈનું ભક્ષણ કરવું, કોઈનું શિકાર કરવો, કોઈનું મારણ કરવું, આ જેની વૃત્તિ છે સાહજિક, એની વચ્ચે આવી ગયો, એની વચ્ચે આવી ગયો. કેવી સ્થિતિ! ઓલામાં તો હજી હું બેઠો છું, મન વચન કાયમની સ્થિરતામાં તો, એ તો મારા ઘરમાં હોવ, અપાસનામાં હોવ, અને ત્યારે સ્થિરતા રાખવાની છે, એમાંય ઠેકાણું નથી. તો યાર સ્મશાનમાં જાય તો શું થાય, પણ આવો જીવ જાય જ નહીં. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ. કેવી અદભુત સ્થિતિ આપી છે! આ અચપળ સ્થિતિ સમજવી છે આપણે. અડોલ આસન, એ સમયે પણ હું મારી જે સ્થિતિમાં છું એમાં કેવો અડોલ, જેમ પર્વત અડોલ છે. કલ્પ કેરા વાયરા વાય, પણ મેરું ચડે નહીં, હો મેરું ચલિત ન થાય, એમ આ સાધક એ કે છે અડોલ આસન. અમે જે આસન લગાવ્યું છે હવે એમાં અડોલ, જરાય ડોલાયમાન થાય નહીં. ડુંગરાઓ ડોલે નહીં, પર્વત ડોલે નહીં, ભલે ને વંટોળિયા વાયા કરે, એમાં વાઘ સિંહ આ ઘાતક પ્રાણીઓની વચ્ચે હોય તો પણ એ કે છે અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા. સેજ પણ ભાવ, આ ક્ષોભતા એટલે આમ સેજ આપણે જોઈને તો આપણા રૂવાણા ઊભા થાય, બીજું કંઈ ન થાય. કદાચ આપણે હલીએ નહીં, પણ ખલખલું આવી જાય જ્યારે કે અંદરમાં ઠંડી પડે અથવા તો કંઈ પણ પ્રકારનો કોઈને જોયો અને ભય જેવો લાગે, કે ભય થતા શું થાય, જીવનની અંદર લખલખું આવી જાય જેને કહીએ છીએ. એટલે અંદરની ધ્રુજારી, અંદરના શરીરના એક એક પ્રદેશે પ્રદેશે એવી ભયની કંપારી થાય, કંપન થાય, સૂક્ષ્મ કંપન, અને પોતે અનુભવે આખા શરીરની અંદર જણઝણાટી થાય. આ ક્ષોભ છે મનનો. જેવો મનની અંદર હાય કંઈક થશે તો, એવો જેવો ભય આવ્યો, એ પહેલા વેલો ભય આવતા શરીરની અંદર પ્રતિક્રિયા શું થાય, તો કે આવી ધ્રુજારી, કંપન થાય, સૂક્ષ્મ કંપન થાય, એને ક્ષોભ કહે છે, મનનો ક્ષોભ. સેજ ભયની ભીતિ હજુ તો આવી, એક વિકલ્પ આવ્યો ભયનો, તો કે છે નહીં, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા. પ્રાણ જાય ખબર છે કે હવે આ લીધો કે લેશે, હવે માયરો કે મારશે ખબર નથી, ક્યારે કાળના મુખમાં જઈશું, તો પણ એ કે છે આસનથી પણ ક્યાંય ડોલાયમાન થતો નથી, અને મનમાં પણ ક્યાંય એને એવી ગ્રંથિ ભયની સૂક્ષ્મ પણ જાગૃત થતી નથી. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે! આવો પરમ મિત્રનો યોગ જાણે, પરમ મિત્રનો યોગ, કે જે કરવા નીકળો છો એ કામ સરળતાથી થશે. જ્યારે દેહ માત્ર તે સંયમ હેતુ હોય, જો અસંયમમાં જવું નથી, એને માટે દેહનો ઉપયોગ કરવો નથી. માટે હવે જ્યાંય આસન ડોલે નહીં હો, એ અસંયમ છે. બીજા ભાવ આવે એટલે શરીરની રક્ષાના ભાવ, પ્રતિકારના ભાવ, અદ્ભુત વાત આવે છે. એવી સરસ આ ગૂંથણી અપૂર્વ અવસરની અંદર પરમાત્માએ કરી છે કે જીવને આરાધનાનો ક્રમ, સાધનાનો ક્રમ, સિદ્ધિનો ક્રમ, ઉર્ધ્વારોહણનો ક્રમ, અને આ ચૈતન્ય છે. હા, હું મરી જઈશ, ના તું મરીશ નહીં, આ વસ્તુ પકડી નથી, સમજાણી નથી ત્યાં સુધી. એકય ઉપસર્ગ કાનમાં ખીલા ઠોકાણા ભગવાનના, પગમાં ચૂડા સળગાવીને ખીર બનાવી ગોવાળોએ, કે ગજસુકુમારને માથા ઉપર સગડી મુકાણી, એકય ઉપસર્ગ સમજી નહીં શકાય જ્યાં સુધી અપૂર્વ અવસરના આ ભાવ, આ પરિણતિ, અચપળ પરિણતિ આત્માની, સહજ પરિણતિ આત્માની, અને એને ધર્મ કહેવાય, ધર્મ નથી, ત્યાં સુધી આ વસ્તુ પકડાશે નહીં. અને અહીંયા એ કહે છે કે જો ચપડતા આવી તો એ કર્મ થયું, અને કર્મ થયું તો સેજ ચપડતા આવી પરિણામની. પ્રસન્નચંદ્ર રાજર્ષિને સેજ પરિણતિમાં ચપડતા આવી કે આ દીકરાનું શું થશે અને આ શું આમ કરે છે. અને તરત જ જે બંધ ગતિનો ઉર્ધ્વ હતો એ કેવો થયો? નીચો થવા માંડ્યો, નરકના દળિયા બંધાવા માંડ્યા. ફટાફટ 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 આ કર્મ ઉભા છે, એમને એમ કૌશક એમને એમ છે, કશો જ ફેર નથી. પણ મનની અંદર ક્ષોભ થયો કે અમારા પુત્રનું રાજ પડાવી લેશે તો, અને ક્રમ ઉલટો કર્મનો થઈ ગયો, જે ક્રમ ધર્મનો હતો. સહજ પરિણતિનો કર્મ, ચપળ પરિણતિ થતા નરકના કડિયા. ભગવાને કહ્યું શ્રેણીકને કે તો નરકે જશે. પણ તરત જ ચેતી જાય છે, સાવધાન થઈ જાય છે, અને કે છે આખો ક્રમ ઉલટાવી નાખો, બદલાવી નાખો. ફરીથી પ્રસન્નચંદ્ર રાજર્ષિ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અદ્ભુત આ ધર્મ છે, આ એની ગહનતા છે. આ ગહનતા, આ એનું રહસ્ય છે, આ એનું ગાંભીર્ય પકડવું પડે. શબ્દથી નહીં સમજાય, ભાવથી સમજાશે, અને ભાવની ગહનતા જોશે. ચિંતન વિના ભાવની ગહનતા નહીં આવે. સત્પુરુષના શબ્દોનું ચિંતન, એનું રહસ્ય, એનું મહાત્મ્ય એ જીવ વેદતા શીખે. મહાપુરુષને ઓળખવા છે તો મહાપુરુષના શબ્દનું મહાત્મ્ય વેદતા આવડવું જોઈએ. તો મહાત્મા તો એ મહાપુરુષ વેદાશે. અને એકવાર જ્ઞાનીનું વેદન આ જીવને થયું તો એ જ્ઞાની થયા વિના રહી શકશે નહીં, એવો ક્રમ છે. જે જ્ઞાનીને ઈચ્છે છે, જ્ઞાનીને ભજે છે, તે જ્ઞાની જેવો થાય છે. પ્રકરણ 335 આ જ ક્રમ છે જ્ઞાનીને થવાનો. માટે આજે માત્ર 4 જ વાત આપણે કરી શક્યા છે, સમાધિ, અસમાધિ, ધર્મ અને કર્મ. અને એ પણ તીર્થંકર કોને કહે છે એ વાત, અને એ સમજાવનાર તીર્થંકર કોટીનો પુરુષ પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર કહે છે, અમે બીજા મહાવીર છીએ, શું કામ ચિંતા કરો છો? પેલો રાખો ને તમારી પાસે, પણ બીજામાં તમને આવવા દો. બીજો મહાવીર છે, અને અનેક મહાવીરો થાય એવી આ ધર્મની અધ્યક્ષા છે. મહાવીરનો માર્ગ બંધ નથી થતો, ખુલે છે. જગતના જીવો આ મહાવીરપણાને પામે એ માર્ગ છે. તો એ પામતા બંધ થયામાં એક થયો તેમાં વાંધો શું આવ્યો? થાવ હજારો મહાવીર થાવ. મહાવીરના નિર્વાણ વખતે દીપાવલી, એક દીપકથી અમારે તો અનંત દીવડાઓ પ્રગટાવા છે. જગતના અનંત જીવો મહાવીર બને, મહાવીરપણાને પ્રાપ્ત થાય, અમે એને મહાવીર કહીએ એવા ભાગ્યશાળી બને, બસ એ જ અમારી ઈચ્છા છે. સત્પુરુષોનું યોગદાન જગતનું કલ્યાણ કરો.